શ્રી પ્રવચનસાર ગાથા 233 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 155.
ખરેખર આગમ વિના પરાત્મ જ્ઞાન કે પરમાત્મ જ્ઞાન થતું નથી. નાદીના અજ્ઞાની જીવને વસ્તુનું સ્વરૂપ જ્ઞાન એટલે સ્વર્ણ પર ભૂમિ છે એવું જ્ઞાન, એ જ્ઞાન છે ખરેખર. તો પોતાના આત્માથી પર પદાર્થો ભૂમિ છે એ જ પ્રયોજનભૂત જ્ઞાન છે. અને પર પદાર્થની અભિન્નતા કરી છે એ એકતા બુદ્ધિમાં જ આખો સંસાર ઉભો કર્યો છે. એવું પરનું અને આત્માનું જ્ઞાન, પર અને આત્માનો ભિન્નપણાનું જ્ઞાન અને પોતાના પરમ સ્વરૂપનું જ્ઞાન અનાદિથી અજાણ્યો છે એવા જીવને આગમ વિના થતું નથી. સર્વજ્ઞ કથિત જે આગમ છે એ દ્વારા જ આ જ્ઞાન થાય છે. ત્યાં સુધી એને વસ્તુના સ્વરૂપ જ્ઞાન સંબંધની બુદ્ધિ મતિ કામ કરતી નથી, કેમ કે એની મતિ પરપદાર્થમાંથી સુખ લેવાની અથવા દુઃખ ટાળવામાં રોકાયેલી છે. પ્રત્યેક જીવની પરપદાર્થ આશ્રિત સુખ છે, પરપદાર્થ આશ્રિત મારું દુઃખ છે. અને પરમાત્મ જ્ઞાન શૂન્યને કે પરાત્મ જ્ઞાન શૂન્યને કે પરમાત્મ જ્ઞાન શૂન્યને મોહ આદિ દ્રવ્યભાવ કર્મોનો કે જ્ઞપ્તિ પરિવર્તન રૂપ કર્મોનો ક્ષય થતો નથી. એવું સ્વ પરનું ભેદ વિજ્ઞાનથી શૂન્ય છે અને પોતાના પરમાત્મ સ્વરૂપના જ્ઞાનથી પણ જે શૂન્ય છે એને દર્શન મોહ અને ચારિત્ર મોહ, ભાવ અને કર્મ બંનેનો નાશ થતો નથી. એનો ભાવ ટળતા નથી અને ભાવના નિમિત્તે થતું કર્મ બંધન થયેલું છે એ પણ એને ટળતું નથી. તે આ પ્રમાણે એનો વિસ્તાર છે. તો પ્રથમ તો આગમની એવું આ જગત કે જે નિરોધી ભવસરિતાના પ્રવાહને વેવડાવનારા મહામોહમાંથી મળી છે તે જગતનું વિશેષણ લીધું. જગત એટલે જગતના જીવો, જગતના જીવોનું આ વિશેષણ છે. આખું જગત, જગતના પ્રાણીઓ મોહથી મલિન થઈ રહ્યા છે, મોહભાવમાં વર્તી રહ્યા છે અને મલિન છે. અને જેના કારણે નિરવધિ, જેની મર્યાદા નથી, અનંત નિરવધિ કહો કે અનંત કહો, અનંત ભાવ સરિતાના પ્રવાહને એ વેવડાવે છે. એના અનંત અનંત જન્મ મરણ થતા એવા છે. શબ્દ અનંત નાનો છે, એનો ભાવ ઘણો છે. કેટલા જન્મ મરણ, જીવ જો પોતાનો વિચાર કરે તો એને કોઈ પાર નથી એટલા જન્મ મરણ કર્યા છે. અને પાર નથી એટલા દુઃખી જન્મ મરણના એને ભોગવ્યા છે. એને લઈને એમ થયું એમ વિચારવામાં આવે તો એ મોહથી મોહ મળથી મલિન થયો છે, તેથી એમ થયું છે. એને પરપદાર્થ આશ્રિત મોહ થતા એને સારું ખરાબ લાગે છે અથવા સુખ દુઃખને એ કલ્પે છે. બસ આ એક કારણ છે મૂળમાં. પોતે સર્વથા એનાથી ભિન્ન હોવા છતાં એની અભિન્નતાને એ સ્વીકારે છે કે હું શિવમય છું, તન્મય છું, તેના કારણે મને સુખ સુખ છે, તેના કારણે દુઃખ છે અથવા લાભ છે અથવા નુકસાન છે. એ કેવી સ્થિતિ છે તો ધતુરો પીધેલા મનુષ્યની માફક એનું દ્રષ્ટાંત લીધું છે. જેમ કોઈ માણસ કેફી પદાર્થ નશો કરે છે, કેફી પદાર્થથી નશો કરે છે ત્યારે પોતાનું સ્થાન ચૂકીને મન વચન કાયાની ચેષ્ટા કરે છે. બોલે તો પણ એવું, હાલે ચાલે તો પણ એવું, ભાન ભૂલે છે પોતાને. ધતુરો પીધેલા મનુષ્યની માફક વિવેકના નાશને પ્રાપ્ત હોવાથી, વિવેકનો એને નાશ થઈ ગયો છે. પોતે જે સ્થાનમાં છે તે સ્થાનને ઉચિત એનું વર્તન હોવું ઘટે છે, તેના બદલે તે અસ્થાનમાં બધું વર્તન કરે છે. આવું છે સંસારની તમામ પ્રવૃત્તિ એ પ્રકારે છે. એને માન્યું છે કે હું સંસારી છું, છે નહીં, મૂળ વસ્તુ સ્વરૂપે તો એ પરમાત્મા છે, પણ પરમાત્મ જ્ઞાનથી શૂન્ય થઈને એ વર્તે છે. ફલાણો જ છું અને ફલાણો છું એટલે આટલું આટલું આવી આટલી મારી દુનિયા છે. નથી કહેતા પોતાની દુનિયામાં સૌ રાચે છે એમ કહેશે કે નહીં, પોતાની દુનિયા બનાવી છે એને. આટલી મારી દુનિયા છે, આ મારો સમાજ, આ મારા સંબંધીઓ, આ મારા પરિચિતો, આ મારો પરિવાર, અને એમાં આ મારું સ્થાન, આ સ્થાને હું બિરાજમાન છું. બસ એને અનુસરીને એને માનીને સ્વીકારીને પછી એની બધી પ્રવૃત્તિ એ કરે છે. પણ પોતે આત્મા છે એમ માનીને પ્રવૃત્તિ કરતો મલિનતાનું, રાગ દ્વેષનું, અનંત દોષોનું ઉત્પન્ન થવાનું આ મૂળ કારણ છે. અને એના ફળમાં એને અનંત ભવ ભ્રમણનું પરિભ્રમણ, અનંત ભવોનું પરિભ્રમણ એને થયા કરે. વિવેકના નાશને પ્રાપ્ત હોવાથી અવિવેક જ્ઞાન જ્યોતિ વડે જો કે જુએ છે. અવિવેક એટલે વિવેક શૂન્ય, વિવેકનો નાશ થયો છે એટલે વિવેક શૂન્ય જ્ઞાન જ્ઞાન છે એની પાસે. લોકો દલીલ કરે ને કે દુનિયાનું ડાપણ છે અથવા તો આટલા આટલા મોટા કાર્યો કરે છે, શુભ કાર્યો કરે છે, જગતના અનેકવિધ મોટા મોટા કાર્યોને પાર પડે છે ને એની પાસે જ્ઞાન નથી, જ્ઞાન શૂન્ય છે. તો કે જ્ઞાન છે પણ અવિવિધ જ્ઞાન છે એની પાસે, વિવેકથી શૂન્ય જ્ઞાન છે. કેમ વિવેકથી શૂન્ય જ્ઞાન એને કહ્યું? જગતમાં તો ડાયો ગણાય છે, પાંચમાં પૂછાય, લોકો સલાહ લે કે અમને લાભ થાય એના માટે અમારે આમ કરવું કે આમ કરવું, તમે શું બતાવો છો, તમારી શું સલાહ પડે છે, પૂછે કે નહીં? ગામના માણસો, શહેરના માણસો, દેશના માણસો દૂર દૂર થી આવીને પૂછે, સલાહ લેવાના
લીધે
અહીંયા શું ગણતરી છે કે પોતાને નુકસાન થાય છે એની ખબર ન પડે, પોતાને નુકસાન થઈ રહ્યું છે એ કયા પરિણામથી થઈ રહ્યું છે, કઈ માન્યતાથી થઈ રહ્યું છે, પોતાને વર્તે છે એવા મોહનું સ્વરૂપ કેવું છે, શું છે એ ખબર ન પડે તો એને વિવેક શૂન્ય કહેવામાં આવે છે, અવિવેકી કહેવામાં આવે છે. જેને પોતાના લાભ નુકસાનની ખબર નથી એને બીજાના લાભ નુકસાનની ખબર પડે છે, એ વાત કોઈ રીતે માની શકાય એવી. એટલે એમ વાત કીધું છે, વિવેક ને નાશ પ્રાપ્ત તો લીધા છતાં આ વાત કરી, અવિવેક જ્ઞાન જ્યોતિ વડે અવિવેકી જ્ઞાન દ્વારા તે ચૂકે જોવે છે, એટલે જોવે છે જાણે છે તો પણ તેને સ્વ પર નિશ્ચાયક આગમ ઉપદેશ પૂર્વક સ્વાનુભવના અભાવને લીધે તો પણ એને પોતાનો જ અનુભવ નથી, પોતે કેવો છે એની એને ખબર નથી, પોતે કેવો છે એનો પોતાના ગુણનો સ્વાદ એને આવતો નથી. કેવો છે સ્વાનુભવ કે જે આગમ ઉપદેશ પૂર્વક થાય છે, બીજી રીતે થઈ શકતો નથી. કેવા છે આગમ કે જે સ્વ પરના નિશ્ચાયક છે, આમ વિશેષણ લીધું છે. સ્વ અને પર પદાર્થનું નિશ્ચય કરાવનારા આગમ છે. અનાદિના અજ્ઞાની જીવને પહેલી આ ખબર પડે છે કે અરે મારાથી જગતના પદાર્થો ભિન્ન છે એની જ મને અત્યાર સુધી ખબર નહોતી. જેટલી કોઈ હું પ્રવૃત્તિ કરતો હતો કે પર પદાર્થને હું કરી શકું છું, ભોગવી શકું છું, મેળવી શકું છું, ફેરફાર કરી શકું છું, એ કરી શકું છું, આ બધા આવી ગયા એમ માનીને હું કરતો હતો. શરીરના કાર્ય હું કરી શકું છું અને મારી જરૂરિયાતને વગર જરૂરિયાત સંબંધીનું સમજણપૂર્વક બધા કાર્યો હું કરી શકું છું એવું માનીને હું પ્રવૃત્તિ કરતો હતો. પણ અહીંયા જ મોટી ભૂલ છે, જ્યાં પરપદાર્થ સાથેનો જેટલો વ્યવહાર છે એમાં જ મોટી ભૂલ છે કે કોઈ કાર્ય જગતના હું કરી શકતો નથી. શરીરથી માંડીને કોઈ કાર્ય કરવું એ મારા કાર્યક્ષેત્રમાં એની મર્યાદા નથી, એ પહેલી ખબર પડે છે, પહેલી સમજણ એ આવે છે. અને જ્યારે એને પરપદાર્થથી ભિન્નપણાનો વિવેક આવે છે ત્યારે એનું જ્ઞાન સ્વરૂપના અનુભવ થવા માટે, એટલે પરમાત્માનું જ્ઞાન થવા માટે નિર્મળ થાય છે. પર પદાર્થના એકત્વ બુદ્ધિ મંદ પડે, એકત્વ બુદ્ધિ નબળી પડે ત્યારે એને કંઈક થાય છે કે પરમાત્મા કોઈ જુદી ચીજ છે. જ્ઞાન સ્વભાવી જે આત્મા છે એનું પરમ સ્વરૂપ એ કોઈ અંદરમાં ગુપ્ત રહેલું તત્વ, અંતઃતત્વ છે, એ બાજુ કાંઈક એની નજર પડવાની શરૂ થાય છે. કે જો એની એકતા બુદ્ધિમાં સ્વપરના ભેદ વડે પ્રયત્ન થાય તો મૂળિયું એ છે, સ્વાનુભવનું મૂળિયું એ છે. એટલે અહીંયા બે વાત લીધી છે, એકનું આત્મજ્ઞાન ન લીધું. શું છે ટીકાકાર આચાર્યની વાત કરવાની પદ્ધતિમાં ખૂબી શું છે કે એકનું આત્મજ્ઞાન કરવું એમ વાત નથી લીધી. જાણે ન પરને આત્મને, પર અને આત્મા બેની વાત લીધી છે. કેમ કે એ બીજા સાથે ગૂંચવાયેલો છે, અનાદિની પરપદાર્થ સાથે એકત્વ બુદ્ધિ થઈ રહી છે, એ એકત્વ બુદ્ધિનો રોગ એનું નિદાન એને કરાવે છે. ભૂલ તો અહીંયા થઈ છે, અપક્ષર નું સેવન તો આ પ્રકારે થાય છે કે તું પરની સાથે એકત્વપણું કરી રહ્યો છો, એ પર તારાથી ભિન્ન છે એમ સમજાય, એમ પરની ભિન્નતા જાણતા તને સ્વથી અભિન્ન એવા આત્માનું જ્ઞાન થશે એમ એનો સંબંધ છે, એનો ક્રમ છે અથવા પદ્ધતિ છે કે પ્રતિપાદનમાં એ પદ્ધતિ સરવાર છે. એટલે અવિવિક્ત જ્ઞાન જ્યોતિ વડે જો કે જુએ છે તો પણ આ વિષય આમ વિષય આવે છે. પરમાત્મા છે, પરમ બ્રહ્મ છે, ગીતામાં તો ક્યાં સુધી આવે છે, નૈનમ છેદંતિ શસ્ત્રાણી નૈનમ દેહતિ પાવક ન છેદંતિ ક્લાપન શોષયતિ મારુત, આવે છે ને બધું મોટે કરેલું બહુ. બીજો અધ્યાય મોઢે હતો, બીજો 15મો 18મો ઘણા અધ્યાય મોઢે થઈ ગયો, બહુ ફેરવતા બહુ ને, નાનપણથી ગૃહરતો નહીં પણ બહુ ફેરવેલો, સેંકડો વાર ગીતા વાંચીએ છીએ, એક બે પાંચ વાર નહીં સેંકડો વાર. આત્માને છેદી શકાય એવો નથી, બાળી શકાય એવો નથી, પલાળી શકાય એવો નથી, ભેદી શકાય એવો નથી, સૂકવી શકાય નશો શરતી મારો, પવન એને સૂકવી શકતો નથી, મારું જોશે પવન. પરથી તું ભિન્ન છું અને પરનું કોઈ કાર્ય તું કરી શકતો નથી, એ પાયાનું પ્રતિપાદન ત્યાંથી શરૂ છે, ક્રમ આ છે એનો, કે પરથી તું ભિન્ન છો અને પરથી ભિન્નપણે જાણતા તું તને તારું સ્વરૂપ જાણી શકીશ. પરના કાર્યો હું કરી શકું છું ને પરના કાર્યો હું કરું, સંસારના કાર્યો હું કરું અને આત્માને પણ હું જાણું અનુભવું, બે વાત એક સાથે થઈ શકે હું, કેમ કે પરના કાર્યો કરી શકે એ આત્મ પદાર્થની મર્યાદાની બહારની ચીજ છે, કોઈ આત્મા કરી શકતો નથી, સંસારી આત્મા એ કરી શકતો નથી, ઇન્દ્ર નો આત્મા એ કરી શકતો નથી ને જિનેન્દ્ર નો આત્મા એ કરી શકતો નથી, કેમ કે એ પદાર્થના ગુણધર્મોની મર્યાદા છે. અને એવા આત્માને સમજ્યા વિના પરમાત્માનું જ્ઞાન થાય, આત્માના પરમ સ્વરૂપનું જ્ઞાન થાય એવા સમજ મુદ્દો છે. કઈ રીતે નિર્ણય એને આવે કે પરથી ભેદ ભિન્ન પડ્યા વિના એ એમ વિચાર કરે કે મારી બુદ્ધિને અને જ્ઞાનને હું લંબાવીને આત્માનું જ્ઞાન કરી લઉં, પણ તારી બુદ્ધિ તો અહીંયા પર પદાર્થની એકત્વમાં લંબાઈ ગયેલી છે જ, પડી જ છે તો અનાદિની, હવે ઈ બુદ્ધિને પરની સાથે એકત્વ થઈ રહેલી બુદ્ધિને લંબાવીને તો ક્યાં લંબાવી છે, તો પરમાં લંબાશે, એ સ્વરૂપમાં લંબાશે, સ્વરૂપમાં જ્ઞાન તો ત્યારે પહોંચી શકે છે કે જ્યારે પરથી છૂટું પડે તો, પણ પરથી હું ભિન્ન છું, શરીરાદિથી હું ભિન્ન છું, રાગાદિથી હું ભિન્ન છું, એ હું જાણ્યા વિના અને ભિન્ન પડવાનો પ્રયત્ન થયા વિના જ્ઞાન કઈ રીતે સ્વરૂપમાં પહોંચી શકે, કેવી રીતે બે નમે, કાં તો એક નમે ને કાં તો આ નમે ને કાં તો આ નમે, રાજું તૂટી જાય તો જુદી વાત છે, બાકી સાજું રહીને તો પ્રશ્ન રહેતો. એટલે જગતના જીવ અવિવિક્ત જ્ઞાન જ્યોતિ વડે જો કે જોવે છે તો પણ તેને સ્વપર નિષ્ઠાયક જે આગમ ઉપદેશ તે પૂર્વક જે થતો સ્વાનુભવ, એવા સ્વાનુભવનો અભાવને લીધે, સ્વાનુભવના અભાવને લીધે સીધું ન કીધું, આટલી વાત આગળ મૂકી, અવિવિક્ત જ્ઞાન જ્યોતિ વડે દેખવા વાળાને સ્વાનુભવ નથી એટલું ન કહ્યું, એને આગમ ઉપદેશ પૂર્વક થતો સ્વાનુભવ નથી અને સ્વપર નિશ્ચાયક એવા જે આગમ છે એવા આગમ ઉપદેશપૂર્વક એને સ્વાનુભવ થતો, એના સ્વાનુભવના અભાવને લીધે આત્મામાં અને આત્મપ્રદેશમાં સ્થિત એને તલનું શરીર લીધું છે. આત્મામાં રાગ દ્વેષ મોહના પરિણામ છે અને આત્મપ્રદેશ છે ત્યાં શરીરાદિ ઉદ્ગળ વિક્ષણ પરદ્રવ છે શરીરાદિ દ્રવ્યોમાં, તેમજ ઉપયોગ મિશ્રિત મોહ રાગ દ્વેષ આદિ ભાવોમાં ક્ષેત્રની સાથે ઉદ્ગળ પરમાણુનું નજીકપણું છે અને એના પર્યાયમાં રાગ દ્વેષ મોહ પરિણામનું નજીકપણું છે. બે પરિચિત છે, ફોરિન મટીરિયલ છે એમ કહેતા. આ શરીર છે એ શરીરની અંદર ઝેર છે એ પારકી ચીજ છે, ઝેર કરડે અથવા ઝેર ઉત્પન્ન થાય એ પારકી ચીજ છે. ઉલટી થાય છે ને, ઉલટી થવાનું કારણ પોઈઝન થાય છે ત્યારે, એ વધારે પડતું ખાય ઓવર ઇટિંગ પોઈઝન કરે છે. મર્યાદામાં ખાય તો એના શરીરનું પોષણ થાય અને મર્યાદામાં બહાર ખાય તો શરીરમાં એ જ પદાર્થ ઝેર ઉત્પન્ન કરે. આવે છે કે ભણવામાં નથી આવતું? ઓવર ઇટિંગ પ્રોડ્યુસ ઇઝ પોઈઝન, એ પોઈઝન ઝેરને ઉત્પન્ન કરે છે. ઉલટી થવાનું કારણ એ છે. એની ચીજમાં એ શરીરભૂત તત્વ એમાંથી ઉત્પન્ન થતું નથી. પોષણ મળે ત્યારે જે તત્વ ઉત્પન્ન થાય ખોરાકમાંથી એ શરીરભૂત તત્વ થાય છે. આ બહારનું તત્વ આવે છે એને ફેંકી દે છે શરીર, એને એને મેળ છે. એમ રાગ દ્વેષ મોહના પરિણામ અને પૂદગળ રચકણ એ આત્માથી વિજાતીય તત્વ છે, એનું સ્વજાતીય તત્વ નથી પણ એ વિજાતીય તત્વ છે, વિરુદ્ધ જાતનું એ તત્વ છે. એ નજીક છે જ્યાં આત્માના પ્રદેશો છે ત્યાં શરીરના પ્રદેશો છે, અને જ્યાં એનો જ્ઞાનનો વેપાર ઉપયોગ થાય છે એ જ સ્થાનમાં અહીંયા ત્યાં મોહ રાગ દ્વેષના પરિણામ થાય છે. એ ભાવોમાં અને શરીરમાં આ પર છે અને આ આત્મા એટલે સ્વ છે એવું જ્ઞાન સિદ્ધ થતું નથી, પ્રાપ્ત થતું નથી. જ્યારે એને પોતાના સ્વરૂપનો ભિન્ન આત્માનો અનુભવ નથી, અનાદિની અજ્ઞાનની અવિવેકની સ્થિતિ છે, ત્યાં સુધી આ શરીર અને રાગ દ્વેષ મોહ તે હું મારા સ્વરૂપે નથી, મારા સ્વરૂપભૂત નથી, મારું તત્વ એથી બીજી જાતનું છે એવું એને ભેદ જ્ઞાન પ્રાપ્ત થતું નથી, સિદ્ધ થતું નથી. તેમજ તેને પરમાત્મ નિષ્ઠાયક આગમ ઉપદેશપૂર્વક સ્વાનુભવના અભાવને લીધે એ ઉપરાંત એને પરમાત્માનો નિશ્ચય કરાવનાર જે આગમ, સ્વપરનો નિશ્ચય કરાવનાર પણ આગમ છે અને પરમ સ્વરૂપનો નિશ્ચય કરાવનાર પણ આગમ છે. કેમ કે આગમના કહેનારાઓ એ બંનેને બરાબર યથાતથ જાણ્યા છે, પરમ સ્વરૂપને પણ જાણ્યું છે અને પરની ભિન્નતાને પણ જાણી છે. સ્વપરની ભિન્નપણાનો નિશ્ચય કરાવે તે આગમ, સ્વપરની એકત્વ સ્થાપે તે આગમ નહીં, એ કુશાસ્ત્રમાં જાય છે. તું આનું કાર્ય કરીને, તું આનું કાર્ય કરીને, તું આમ કરીને, તું આમ કરેવા પર પદાર્થ શરીર રાગ દ્વેષ મોહ વગેરે કરવું કરાવવું અનુમોદવું એવો સિદ્ધાંત સ્થાપે એ શાસ્ત્ર નહીં પણ કુશાસ્ત્ર કહેવામાં આવે છે. કેમ કે આત્માનું એનાથી અહિત થાય છે, એ જન્મ મરણના પ્રવાહમાં ધકેલાય છે. એમાં તો જન્મ મરણથી છૂટવાનો એમાં રસ્તો છે. કાલે સવારે પુકાવ્યા હતા. કાયદા પંચના કોઈ કમિશનર રિટાયર્ડ જજ હતા, એ મુખ્ય કમિશનના મુખ્ય માણસ હતા. ગુરુદેવના દર્શન કરવા આવ્યા, ઓળખાણ કરાવી. ગુરુદેવ કે હમણાં વ્યાખ્યાન પૂરું થયું, હું તો હાડા છે હાડા નહીં. અહીં તો એમ કે આત્માની વાત હાલે છે. આ શરીર છે એમાં એક આત્મા રહ્યો છે, એ કેવો છે એની વાત ચાલે છે. સાદી ભાષામાં બીજું કે શું બે મિનિટમાં એની વાત ચાલે છે. અને જન્મ મરણથી આત્મા કેમ છૂટે એ કહેવાય છે. બાકી આ બધું જગતનું તો બધું બધું ઠીક છે, ખબર છે બધું, એમાં કાંઈ નથી. આત્માની વાત અને એ જન્મ મરણથી કેમ છૂટે, નાસ્તિથી અસ્તિથી મોક્ષમાં કેમ જાય એ આવી ગયા, એ વાત અહીંયા ચાલે છે. બહુ બીજી જાતની વાત છે એમ તો જગતથી દુનિયાથી આ એક બીજી જાતની વાત છે. લોકોમાં પ્રસિદ્ધ નથી ને એ પ્રકાર. સ્વપુરને ભેદજ્ઞાન કરાવવાનું આગમનું પ્રયોજન છે અને પોતાના પરમાત્મ સ્વરૂપનું જ્ઞાન કરાવવાનું પ્રયોજન છે. એ પૂર્વક તેમજ તેને પરમાત્મનિષ્ઠાયક આગમ ઉપદેશ પૂર્વક બે માં લીધા. સ્વપુર નિષ્ઠાયક આગમ ઉપદેશ છે અને પરમાત્મનિષ્ઠાયક પણ આગમ ઉપદેશ છે. એ બંને પૂર્વક સ્વાનુભવ થાય છે. એવા સ્વાનુભવના અભાવને લીધે જેને ત્રિકાળ પરિપાટીમાં વિચિત્ર પર્યાયોનો સમૂહ પ્રગટ થાય છે, એવા અગાધ ગંભીર સ્વભાવી વિશ્વને જ્ઞેયરૂપ કરીને પ્રોતપતા જ્ઞાન સ્વભાવી એક પરમાત્માનું જ્ઞાન પણ સિદ્ધ થતું, પરમાત્માનો નિશ્ચય કરાવનાર જે આગમનો ઉપદેશ તે પૂર્વક થતો જે સ્વાનુભવ, તે સ્વાનુભવ નહીં હોવાથી હમણાં આ અધિકાર શરૂ થયો છે. મોક્ષ માર્ગનો આગમ જ્ઞાન પૂર્વક મોક્ષ માર્ગ હોય છે, બહુ સારો અધિકાર છે. કરણાનું યુગના પીટામાં આ વાત ચાલે છે, તે મોક્ષ માર્ગ અધિકાર પિતા અધિકાર છે. કરણાનુરૂપ છે મોક્ષ માર્ગ, એ પણ આચરણ છે ને. મોક્ષ માર્ગ છે સ્વરૂપનું સ્થિરતારૂપ આચરણ છે. એનું મૂળિયું શું છે એ કુંકુંદાચાર્ય દેવની, અમૃતચંદ્રાચાર્ય દેવની શૈલી છે. જે વાતને એ પ્રતિપાદન કરે છે એના મૂળ સુધી પહોંચીને એ વાત કરે છે. નિયમસારમાં છે ને, નિયમસાર એટલે શું, સમ્ય જ્ઞાન અને સમ્યક ચારિત્ર તે નિયમ છે. નિયમ છે એટલે સર્વ નિયમમાં, સર્વ પ્રતિજ્ઞામાં, સર્વ વ્રતમાં, સર્વ કર્તવ્યમાં એ સારભૂત છે, તેથી તેને નિયમસાર એમ નામાય છે. એ નિયમસારનું મૂલ્ય શું, કે જે પરમાત્મ સ્વરૂપના આશ્રય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થાય છે એ એનું મૂળ છે. એટલે આખા શાસ્ત્રમાં કારણ પરમાત્મા, નિયમનું કારણ જે છે એને કારણ પરમાત્મા કહે છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ જે સાભૂત નિયમ છે એને નિયમસાર કહે, અને એનું મૂળનું મૂળ કારણ તે કારણ પરમાત્મા પરમ પારિણામિક માં એ સૌની વાત એ લીધી છે. એ પદ્ધતિ છે. શું કહ્યું કે પરમાત્માનું નિશ્ચય કરાવનાર આગમ, પરમાત્મ સ્વભાવનો નિશ્ચય કરાવનાર આગમ છે. એક વાત કરી હતી બે દિવસ પહેલા, એ પરમાત્માને દેખાડે છે એમાં પરમાત્માને દેખવાની રીત સહિત દેખાડે છે. નહીતર કોઈ એમ કહે કે આત્મા તો જાણ્યો જ્ઞાન આનંદ સ્વભાવી છે, જ્ઞાન ને આનંદ એ આત્માનો સ્વભાવ છે, પણ અમારે એને જોવો ને અનુભવો ને અવલંબન કરવું કેમ? આ પ્રશ્ન ઉભો રહીએ. ભાઈ તું યાર ધ્યાનથી જે કહેવા માંગે છે એને ધ્યાનથી તું જરા જો. એ કહે છે એમાં આત્મા આમ જોવા એ વાત સાથે સાથે આવે છે, નહીં તો એ કે છે એ વાત રહેતી નથી. કેમ કે આત્મા જ્ઞાન સ્વભાવી છે એમ છે ને, કે આત્માને કેમ જોવો? કે આત્માને જ્ઞાન સ્વભાવી અથવા જ્ઞાયક જોવો, તો હું જ્ઞાયક છું એમ જોવું છે ને, તો એમાં જોવાની રીતના આવી. હું જ્ઞાયક છું એમ જોવું છે, કોક જ્ઞાયક છે, કોક આત્મા જ્ઞાયક છે, એમાં અહીંયા વાત ચાલતી એમાં એવી ચાલે. શું કે છે કે એ પ્રકારે પરમાત્મ નિષ્ઠાયક જે આગમ ઉપદેશ તે પૂર્વક થતો જે સ્વાનુભવ તે નહીં હોવાથી જ્ઞાન સ્વભાવિક પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત થતું નથી એમ કહ્યું. સ્વાનુભવ નહીં હોવાથી જ્ઞાન સ્વભાવી જે પરમાત્મા તેનું જ્ઞાન પ્રાપ્ત થતું નથી. કેવો છે જ્ઞાન સ્વભાવી? કે પ્રતાપવંત છે. પ્રતાપવંત પણ પ્રાપ્ત થતું નથી એમ કહ્યું. સ્વાનુભવ નહીં હોવાથી જ્ઞાન સ્વભાવી જે પરમાત્મા તેનું જ્ઞાન પ્રાપ્ત થતું નથી. કેવો છે જ્ઞાન સ્વભાવી? કે પ્રતાપવંત છે. પ્રતાપવંતપણે વર્તે છે એવું જ્ઞાન સ્વભાવી છે. શું કરીને? કે અગાધ ગંભીર સ્વભાવી વિશ્વને જ્ઞેયરૂપ કરીને. જગતના પદાર્થો કેવા છે? જે પદાર્થોનો સ્વભાવ અગાધ ગંભીર છે, સામાન્ય ગંભીર નહીં પણ અગાધ ગંભીર છે. એક રજકણના ગુણધર્મો લ્યો, અનંત છે. આ ડાક્ટર તબિયત શરીર તપાસે છે ને, કેટલી ખબર પડે એને કે આંગળીને વેઢે ગણાય એટલા એના એના ધર્મને જાણે કે આમ શું છે. માટે આ આ તાવ ટાઢીઓ છે, આ મેલેરિયા છે, આ ફલાણું છે, એટલે તો એ ખબર નથી પડતી. પછી હવે બહુ મિક્સર તાવ થાય છે બધાને એમ કે છે. ફ્લૂ પણ હારે હોય ને મેલેરિયા હોય ને ટાઈફોઇડ હોય ને પછી વાંચી ખબર. એક રજકણને આનંદ ગુણધર્મ છે. આખા શરીરના સ્કંદની વાત જુદી છે, પણ પ્રત્યેક રજકણને આનંદ ગુણધર્મ છે. એનો અગાધ સ્વભાવ છે. પરમાણુ છે ને, એટમમાં લોકો કહે છે, એ પણ સ્કંદ છે. કેટલી શક્તિ એની વ્યક્ત છે કે માઇલોના માઇલો સુધી મોટી ગડબડ થઈ જાય અને વિનાશ કરી શકે. અહીંથી રહેવો રોકેટ ઉડાડીને હજારો માઇલ સુધી એનું કાર્ય થાય. એ એક એક પરમાણુમાં એની શક્તિ રહેલી છે. શક્તિ હોય એની વ્યક્તિરૂપ કાર્ય થાય છે. શક્તિ ન હોય ને એનું કાર્ય થવાનો પ્રશ્ન રહેતો એવી પરિસ્થિતિ. એ વિશ્વના અગાધ ગંભીર સ્વભાવોને આખા વિશ્વ કે જેમાં અણુ ત્રિકાળ પરિપાટીમાં એટલે ભૂત ભવિષ્ય વર્તમાનમાં અનેક વિધવિધ પર્યાયોનો સમૂહ પ્રગટ થાય છે. ક્યારે કોઈનો કેવો, કોઈનો કેવો, કોઈનો કેવો. એવા વિશ્વને માત્ર જ્ઞેયરૂપ કરીને પ્રતપતા, માત્ર એ જાણવાનો વિષય છે. અને વિશ્વના કોઈ પદાર્થના કાર્યોને કરવાનો વિષય આ આત્માનો નથી. જ્ઞેયરૂપ કરવું એટલે માત્ર જાણવું, નિરૂપ કરવું એનો અર્થ કે જાણવું ને એનું કાર્ય કરવું એમ બે વાત એમાં આવતી નથી. એવા જે જ્ઞાન સ્વભાવી પરમાત્મા છે એનું જ્ઞાન પણ સ્વાનુભવમાં સિદ્ધ થાય છે. સ્વાનુભવ વિના એવું કેવું જ્ઞાન ઉત્પન્ન થતું નથી કે ત્રણેય કાળના અનંત સ્વભાવ અનંત પર્યાયો વિચિત્ર પર્યાયો પ્રગટતા જે વિશ્વના સ્વભાવવાન પદાર્થો છે અગાધ સ્વભાવવાન પદાર્થો છે એને જ્ઞેયરૂપ કરે અને એ રીતે જે પરમાત્મ જ્ઞાનથી તેમજ પરાત્મ જ્ઞાનથી શૂન્ય છે તેને દ્રવ્ય કર્મથી થતા શરીરાદી સાથે તથા તત્પ્રત્યે મોહ રાગ દ્વેષ આદિ ભાવો સાથે એકા અનુભવવાને લીધે વધ્યઘાતકના વિભાગનો અભાવ હોવાથી મોહવાદી દ્રવ્ય કર્મોનો દ્રવ્ય ભાવ કર્મોનો ક્ષય સિદ્ધ થતો દર્શન મોહની વાત પહેલા લીધી છે. એ પ્રકારે જેને પર અને સ્વનું ભેદ જ્ઞાન નથી તેમજ પોતાના પરમ સ્વરૂપનું પણ જેને જ્ઞાન નથી બંનેથી શૂન્ય છે તેને દ્રવ્ય કર્મથી થતા એટલે કર્મના ફળમાં મળતા જે શરીર આદિ સંયોગ શરીર કુટુંબ પરિવાર પૈસા આબરુ કીર્તિ અને જે કોઈ સમાજનો સંબંધો ગણવામાં આવે છે એ તમામને દ્રવ્ય કર્મનું ફળ કહેવામાં આવે છે. કર્મનું ફળ નસીબ જેને લોકો કહે છે તેની સાથે તેને એકતા બુદ્ધિ અનુભવાય છે. કેવી રીતે? કે તે પ્રત્યે રાગ દ્વેષ મોહ ભાવ કરીને એ તો જગતના પદાર્થો છે શરીરથી માંડીને જેટલા કોઈ સંયોગ છે એ સંયોગોમાં તત્પ્રત્યે એટલે તે પ્રત્યેના ભાવ દ્વારા એકતા તો કોઈ વચમાં ભાવનું અનુસંધાન કરે છે ત્યારે છે ને તો પદાર્થ આત્મા આત્મા પદાર્થ છે ને જડ જડ પદાર્થ છે ચેતન અને જડ પોતપોતાના સ્વરૂપે રહ્યા છે. જીવ રાગ દ્વેષ મોહ દ્વારા એની સાથે સંબંધપણું કરે છે સંબંધપણું પામે છે એમ કહેવાય છે કે આ મારા સંબંધી છે આ મારા છે આ મને મળ્યા છે મને મળ્યા તા એ ચાલ્યા જે આ વિયોગ થાય ત્યારે એમ કે મને મળ્યું હતું ને મને મળ્યું હતું એ પાછું ચાલ્યું ગયું. વિધિએ અમારો સંયોગ ઝૂંટવી લીધો એમ કે છે લોકો બોલે છે. વિધિ નામનું કોઈ પ્રાણી નથી કોઈ દેવ નથી દેવી નથી ભગવાન નથી ઈશ્વર નથી કોઈ બોલું તો આ જીવ કરે છે કે વિધિએ અમારું ઝૂંટવી લીધું. વિધાતા તો વિધા સર્જન કરે તેને વિધાતા કહેવાય નાશ કરે એને વિધાતા શું કહેવાય હે બીજાનું કામ છે. આમાં તો એવી રીતે થાય છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એમ ત્રણ દેવ થાય છે. બ્રહ્મા ઉત્પન્ન કરે છે વિષ્ણુ પાલન પોષણ કરે છે અને શંકર એમનું એમનું કામ નાશ કરવાનું સંહાર કરવાનું છે. મહેશ કે શંકર જેવું તો નામ જુદા શંકર મહાઈશ એમ નામ શંકર કહેવામાં આવે મહેશ મહાઈશ. શંકર નો અર્થ તો થાય છે સારું કૃત્ય સુખ આપે સુખ કરાવે તેને શંકર શબ્દનો વ્યુત્પત્તિ અર્થ એવો છે સારું કરે સુખ કરાવે શાંતિ કરાવે એનું નામ શંકર કહે છે. નાશ કરે એનું નામ નહીં સુખનો નાશ કરે વસ્તુનો નાશ કરે મરણ કરાવે એનું નામ શંકર કરે કલ્પના ગણી પ્રકારે કરે ઉત્પાદ ધ્રુવ મૂળ તો ક્યાંથી નીકળ્યું છે ઉત્પાદ ઉત્પન્ન થવું વ્યય થવું પદાર્થનો ધર્મ છે પર્યાય ધર્મ છે અવસ્થાનું ઉત્પન્ન થવું, અવસ્થાનો વ્યય થવું, અને કાયમ પદાર્થ ધ્રુવ રહેવો એ પદાર્થનો સ્વભાવ છે. એ રીતે પોતે જ પોતાની પર્યાયનો બ્રહ્મ છે, પોતે જ પોતાનો વિષ્ણુ છે, અને પોતે જ પોતાનો પર્યાયની અવસ્થાનો નાશ ભાર. શું કે છે કે શરીર અને બીજા સંયોગો પ્રત્યે મોર રાગ દ્વેષ આદિ ભાવો સાથે એકતા અનુભવવાને લીધે, એ મારા છે એવું એકત્વ બુદ્ધિ કરવાને લીધે અધ્યાસથી એકતા કરે છે કે આ મારા છે અને એમાં ફેરફાર થાય તો એ મને લાગવું પડે, એમાં ફેરફાર થાય તો બીજાને લાગુ પડતો નથી પણ એમાં ફેરફાર થાય તે મને લાગવું પડે છે. એમ એકતા અનુભવવાને લીધે વધ ઘાતકના વિભાગનો અભાવ હોવાથી પોતે વધ ઘાતક દ્વારા પોતે વધ થાય છે, એવા ઘાતક પરિણામ દ્વારા પોતાની હિંસા થાય છે, એમ એ ઘાતકને અને પોતાને નહીં જાણતો, એ બંનેનો વિભાગ જુદા જુદા પણ નહીં જાણતો હોવાથી તેને મોહાદી દ્રવ્ય ભાવ કર્મોનો ક્ષય થતો નથી, એને મોહભાવ પણ મટતો નથી અને મોહ કર્મની પ્રકૃતિનો પણ એને ક્ષય થતો નથી. એ દ્રવ્ય કર્મ ને ભાવ કર્મ પ્રાપ્ત થતા નથી, ક્ષયને પ્રાપ્ત થતો નથી. એ દર્શન મોહ લીધો છે. તેમજ નિયમિષ્ટપણે પ્રત્યેક વસ્તુના ઉત્પાદ વિનાશ રૂપે પરિણમતી હોવાને લીધે અનાદિ સંસારથી પરિવર્તન પામતી જે જ્ઞપ્તિ, જ્ઞપ્તિ એટલે જ્ઞાનની પર્યાય, જ્ઞાનની પર્યાય અનાદિથી જ્ઞેયનિષ્ઠપણે ઉત્પન્ન થાય છે. જે પરજ્ઞેયો જ્ઞાનમાં જણાય છે તેમાં તેની નિષ્ઠા છે એને જ્ઞેયનિષ્ઠ કહે છે. મારું સુખ સંયોગમાં છે, મારું દુઃખ વિયોગમાં છે, અથવા જે તે પ્રકારની કલ્પના છે તે પ્રકારે પરજ્ઞેયમાં બીજા જ્ઞાનમાં જણાતા એવા જ્ઞેય પદાર્થોમાં જેની નિષ્ઠા છે, શ્રદ્ધા છે, પોતાપણાનો વિશ્વાસ છે, એ જ્ઞેયનિષ્ઠ થઈને પ્રત્યેક વસ્તુના ઉત્પાદ વિનાશ રૂપે પરિણમતી, ઉત્પન્ન બીજી વસ્તુ ઉત્પન્ન થાય, શરીર ઉત્પન્ન થાય ત્યારે હું ઉભ્યો, શરીરનો વ્યય થાય ત્યારે હું નાશ પામ્યો, બીજા સંયોગમાં હોય એને પણ એ રીતે ચિંતવે છે કે આ જન્મ આ મર્યો, હું જન્મ ને હું મર્યો, એ વગેરે પર વસ્તુના ઉત્પાદ વિનાશ રૂપે પરિણમતી પોતે જાણે પરિણમી જાય છે. અનાદિ સંસારથી પરિવર્તન પામતી પર પદાર્થની સાથે જોડાઈને ભિન્ન પર પદાર્થોના પરિણમન સાથે પરિવર્તન પામતી જે જ્ઞપ્તિ, તેનું પરિવર્તન પરમાત્મનિષ્ઠતા સિવાય અનિવાર્ય હોવાને લીધે એવું જે પર પદાર્થ સાથેનું પરિવર્તન છે એનું પરિવર્તન થવું એટલે પર પદાર્થમાં ન પરિણમવું ને સ્વ પદાર્થમાં પરિણમવું, એવી પર પદાર્થની પરિવર્તન પામતી જ્ઞપ્તિને પરમાત્મનિષ્ઠતા સિવાય, પોતાના પરમ સ્વરૂપની શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્રની નિષ્ઠતા સિવાય એનું પરિવર્તન અશક્ય છે, નિવારી શકાય એવું નથી. અનિવાર્ય હોવાથી જ્ઞપ્તિ પરિવર્તન રૂપ કર્મોનો ક્ષય એટલે પર પદાર્થમાં ઉપયોગની અસ્થિરતા ચંચળતા નો બંધ, દ્રવ કર્મ ને ભાવ કર્મ તેનો ક્ષય પણ સિદ્ધ થતો નથી, એ પણ ન થઈ શકે. માટે કર્મક્ષયના અર્થીઓએ કર્મક્ષય એ જેનું પ્રયોજન છે એને અર્થી કહેવામાં આવે છે. અર્થ એટલે પ્રયોજન, અહીંયા અર્થનો અર્થ થાય છે પ્રયોજન. વિદ્યાર્થી, વિદ્યા મેળવવાનું જેને પ્રયોજન છે. અર્થ એટલે મેળવવાનું પ્રયોજન હોય તેને અર્થી કહે છે. ધનાર્થી, મતાર્થી, મત મેળવવાનું પ્રયોજન. એમ કર્મ ક્ષયના અર્થી હોય, જેને સર્વ કર્મનો ક્ષય કરી નાખવો છે એવી દશા જેને મેળવવી છે, પ્રાપ્ત કરવી છે, તેવા જીવો સર્વ પ્રકારે આગમની પરિઉપાસના કરવી યોગ્ય. આ ટોટલ માર્યો. અતો કર્મક્ષપણાર્થી સર્વથા આગમ પરિઉપાસ્ય. કર્મક્ષપણ કરવાના પ્રયોજન વાળા જીવોએ સર્વથા આગમ ની ઉપાસના કરવી. આગમ પૂર્વક એને સ્વપરનું વિજ્ઞાન કરવું, આગમ પૂર્વક એને પરમાત્માનું જ્ઞાન કરવું અને સ્વરૂપમાં સ્થિર થવું, તો એને આગમની ઉપાસના કરી એમ કહેવામાં આવે છે. આગમ વાંચી જાય ને સાંભળ્યા જ કરે એમ નહીં. એક અલ્પતામાં વિશે નહીં કહેતો, છોડો. સ્વલક્ષે આગમનો અભ્યાસ કરવો. માણસો શાસ્ત્ર વાંચી જાય છે એમ નહીં, એનો સ્વલક્ષ હોવો જોઈએ. એની અંદર સ્વલક્ષે એને શાસ્ત્રનું અવલોકન કરવું જોઈએ. આમાં મારા આત્માને આ ભાવોને કહે છે, મારા ભાવોને આ અનુભવી કહે છે. આગમમાં કહેનાર અનુભવી છે, તો મારા ભાવોને આ કહેનારના જે કહેવા માગે છે એને કઈ રીતે મેળ છે, એની મેળવણી ન કરે તો એને કોઈ રીતે આગમની ઉપાસના કરે છે એમ કહેવાય. ત્યાં સંબંધ છે આગમ સાથે, કે પોતામાં થતા જે પરિણામ અથવા પોતાના સ્વભાવનું જે અવલોકન એ આગમ કહે છે એ રીતે છે કે નહીં એમ જો એ મેળવણી ન કરે સ્વલક્ષે, તો એને આગમનો અભ્યાસ એ ખરેખર આગમની ઉપાસના વાળો અભ્યાસ કહેવામાં આવતો. ઉપાસના શબ્દ લીધો છે. મોક્ષાર્થીઓએ કર્મક્ષયનાર્થીકો કે મોક્ષાર્થીકો, મોક્ષાર્થીઓએ સર્વ પ્રકારે આગમની પરિઉપાસના, પરિઉપાસના એટલે સર્વથા પ્રકારે પરિઉપાસના કરવી, એ કરવી યોગ્ય છે એમ લીધું છે. એનો અર્થ એ છે કે એને પૂર્વના જે પોતાથી વિશિષ્ટ અનુભવી થયા એવા જ્ઞાનીઓ, પંડિતો, આચાર્યો એની સાથે પોતાના ભાવની મેળવણી એને સ્વાધ્યાય કરતી વખતે કરવી જોઈએ. નહીતર એને આમાં શું કહેવા માંગે છે એની ખરેખર સમજણ આવતી નથી. આ કેમ સૂજ આવતી નથી એનું કારણ એ છે કે પરલક્ષી સ્વાધ્યાય ગમે તેટલો કર્યા કરે, એમાં આ વિષયનો પત્તો ખાઈ હું એમ કે ગુણ થાય, પણ શાસ્ત્ર ભણવાથી એને દોષ થાય. શાસ્ત્ર ભણવાનો ગુણ થવો હોય તે તો ન થાય, પણ એને શાસ્ત્ર ભણવામાં એને દોષની, નવા દોષની પાછી ઉત્પત્તિ, નવો દોષ જન્મે માટે. જો હું શાસ્ત્ર વાંચું છું, બીજા નથી માંગતા ને હું વાંચું છું, પરલક્ષી છે ને, બીજા નથી માંગતા એમ પરલક્ષનું જાય છે, એ રીતે હું વાંચું છું એમ એને દેખાય. હા, આપણે તો આગળના અભ્યાસ કરવા વાળા છે ને, લાલ બત્તી છે આ રેડ સિગ્નલ. સ્વાધ્યાય કરવો તો એકાંતે સ્વલક્ષ કરવો અને બીજી રીતે કરવો, નહીં તો ગુણ ઉપજવાની જગ્યાએ દોષની ઉત્પત્તિ થશે. આ પ્રકાર છે. એમ કે શિયાળા અહીંયા શિયાળો હોય અને અડદીઓ ખાય એમ કાલમ પાક ખાય તો તબિયત સુધરે કે નહીં, કે તબિયત સાજો હોય ને ખાય તો સુધરે, પણ 2 ડિગ્રી તાવ હોય ને અડદીઓ ખવડાવે એનું કામ અડદીઓ ખાવાનું એમ. ચીજ ઊંચી છે, બદામ પાક છે, પણ એને તંદુરસ્ત થઈને ખાવું, તૈયારી કરવી જોઈએ. એમને લેવા જાય તો ગરબડ થઈ જાય. ભાવાર્થ આગમની પરી ઉપાસના રહી જગતને અહીંથી ઉપાડી પાછી. આગમની પરી ઉપાસના રહી જગતને આગમ ઉપદેશ પૂર્વક સ્વાનુભવ નહીં થતો હોવાથી તેને આ અમૂર્તિક આત્મા તે હું છું અને આ સમાન ક્ષેત્રાવગાહી શરીરાદિક તે પર છે એમ જે કોળ પદાર્થ સાથેનું ગરીબનાશ તથા ઉપયોગ તે હું છું. જો આ ઉપયોગ તે હું છું, આ હેમરાજ વિકરીને પંડિત થયા છે ભાવાર્થ લખનાર. શાસ્ત્ર ભણીને પછી તર્ક કરે કે ઉપયોગ તો પર્યાય છે એક સમયની, અમારે તો ત્રિકાળીનું જ્ઞાન કરવું છે. ઉપયોગ કહીને સ્વભાવ જ કેવો છે, સીધો વ્યક્ત અવ્યક્ત સ્વભાવ ન પકડાય એટલે વ્યક્ત સ્વભાવ દ્વારા અવ્યક્ત સ્વભાવને પકડાવવામાં આવે છે. તો આપણે બહુ ચર્ચા કરીએ આ ઉપયોગ તે હું છું અને આ ઉપયોગ મિશ્રિત મોહરાગ દ્વેષાદી ભાવો તે પર છે. ઉપયોગ મિશ્રિત મોહરાગ ચેતનના પર્યાયો છે ને, ચેતન વિકાર છે એટલે એને ઉપયોગ મિશ્રિત કહેવામાં આવ્યા છે. એવા જે ભાવો તે પર છે, જેમ શરીર પર છે તેમ આ રાગ દ્વેષ મોહાદી પરિણામો પણ પર છે. બંને ને એક ખાનામાં નાખ્યા છે. પ્રશ્ન કરે છે, રાગ દ્વેષ થાય છે એ વિજ્ઞાન થાય ત્યારે જેમ પરનું કાર્ય પરમા થાય છે કે આ પુસ્તકનું પાનું આમ ફર્યું એમ એ પરમા થતા દેખાય છે એમ એમ પ્રશ્ન કરે છે. ભાઈ એ સ્વભાવની અપેક્ષા એ તો એમ જ દેખાય છે. ત્રિકાળી તત્વમાં અહમપણું થતા તો એમ જ દેખાય છે એ પરનાકાર છે ને પરમા થાય છે. સ્વરૂપ દ્રષ્ટિમાં તો એમ જ છે કે પ્રકૃતિનું કાર્ય છે, કર્મ પ્રકૃતિનું કાર્ય છે અને કર્મ આત્માનું એવું કાર્ય તો કોઈ થાય એવો સ્વભાવ દેખાતો નથી. છતાં આત્મ ચૈતન વિકાર છે એટલું પણ જ્ઞાન ત્યાં સાથે સાથે જાણે છે. દ્રષ્ટિની પ્રધાનતાથી દ્રષ્ટિના વિષયને મુખ્ય રાખીને અવલોકન છે અને એ જ્ઞાનની પ્રધાનતાથી પર્યાયને મુખ્ય રાખીને અવલોકન થાય છે. તે પર છે એમ સ્વપરનું ભેદ જ્ઞાન થતું નથી, આગમ ઉપદેશ પૂર્વક સ્વાનુભવ નહીં થતો હોવાથી જગતમાં જીવોને આગમની ઉપાસના નથી એમ થાય. જગતના જીવોને સ્વાનુભવ નથી એમ કહેવાના બદલે જગતના જીવોને આગમની ઉપાસના નથી એટલે એ પૂર્વક એને સ્વાનુભવ પણ નથી અને સ્વાનુભવ નથી એટલે એને ભેદ જ્ઞાન પણ નથી. તેમજ તેને આગમ ઉપદેશ પૂર્વક સ્વાનુભવ નહીં થતો હોવાથી હું જ્ઞાન સ્વભાવી પરમાત્મા છું એવું પરમાત્મ જ્ઞાન પણ એને થતું નથી. એનું કારણ એને આગમને સેવા નથી. આગમમાં જે પરમાત્મા દેખાડવા માગે છે એ પ્રકારે એને આત્માને જોવાનો પ્રયત્ન કર્યો નથી એટલે આગમને સેવા નથી એમ કહેવામાં આવે છે. આ બીજી વખત વાંચીએ છીએ, વાંચી તો ત્રણ દિવસ આગળ હતા, ફરી નહીં બીજો ભાઈ નહોતો ને. એ રીતે જેને સ્વપર જ્ઞાન તેમજ પરમાત્મ જ્ઞાન નથી, તેને હણાવવા યોગ્ય એવા સ્વ, વધ્ય એટલે હણાવવા યોગ્ય એવો સ્વ અને હણનાર એવા મોઆદી દ્રવ્ય ભાવ કર્મ, દ્રવ્ય કર્મને હણનાર નિમિત્તથી કહેવામાં આવે છે અને ભાવ કર્મને હણનાર ઉપાદાનથી કહેવામાં આવે છે. એનો પોતાનો ઉપાદાનનો ભાવ છે. કેટલું પદ્ધતિસર વિવરણ છે, આગમ જ છે ને આ કહેનાર છે પરમાગમ. જેને સ્વપરનું ભેદ જ્ઞાન નથી તેમજ જેને પોતાના પરમ સ્વરૂપનું જ્ઞાન નથી, તેને પોતે હણાવવા યોગ્ય એવો પોતે કઈ રીતે હણાય છે અને એને કોણ હણે છે, એ બે માંથી એકેની એને ખબર હોતી નથી. એ તો એનો કલ્પેલો અનુકૂળતાનો પ્રસંગ આવે ત્યારે સુખમાં રાચે છે. દીકરાના લગ્ન થાય, બીજી દીકરી થાય છે ત્યારે સુખમાં રાચે છે અને એની કલ્પેલી પ્રતિકૂળતાનો પ્રસંગ આવે ત્યારે એ દુઃખમાં ડૂબે. આમ છે સુખ અને દુઃખના દ્વંદ્વમાં અનંતકાળથી દુઃખને વેચતો 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 કાળ પસાર કરે છે. પણ એને વધઘાતકનો કોઈ ખ્યાલ આવતો નથી કે આ કોણ મને હણે છે, કોણ મને દુઃખ દે છે અને દુઃખ દેનારું કોણ છે, દુઃખ લેનારું કોણ છે. એને એને એમ એને ભાદ્રવ કર્મ ભાવ કર્મ રૂપ પરનું ભેદ જ્ઞાન નહીં હોવાથી હણાવા યોગ્ય સ્વ અને હણનાર એવા પરનું ભેદ જ્ઞાન નહીં હોવાથી મોહવાદી દ્રવ ભાવ કર્મનો ક્ષય થતો નથી. એને દર્શન મોહ વગેરે કર્મનો ક્ષય થતો નથી. તેમજ દ્રવ કર્મ દર્શન મોહ છે અને ભાવ દર્શન મોહ છે, તે જીવની પર્યાય છે. કર્મ છે દ્રવ્ય અને ભાવ એ બે પ્રકારે છે. જે પૂદગલ રચકણની પ્રકૃતિ જે છે વર્ગ વર્ગણા વગેરે એ દ્રવ કર્મ છે અને જીવના તેને અનુસરીને થતા પરિણામ છે તે ભાવ કર્મ છે. ભાવ કર્મ છે તે જીવનો રોગ છે અને એ રોગમાં નિમિત્ત છે દ્રવ કર્મ. તો એનો રોગ ટળતો નથી અને રોગનું નિમિત્તે એને મટતો નથી એમ કહે છે. તેમજ પરમાત્મ નિષ્ઠતાના અભાવને લીધે પર નિષ્ઠા ટળી નહીં હોવાથી અને પરમ સ્વરૂપમાં નિષ્ઠા થઈ નહીં હોવાથી પરમાત્મ નિષ્ઠતાના અભાવને લીધે જ્ઞપ્તિનું પરિવર્તન નહીં ટળતું હોવાથી એટલે ઉપયોગનું પર પદાર્થો સાથેનું જે ચંચળતારૂપ ભ્રમણ છે તે નહીં છૂટતું હોવાથી જ્ઞપ્તિ પરિવર્તન રૂપ કર્મોનો પણ ક્ષય થતો એટલે એને પર પદાર્થ સાથે ઉપયોગનું જે જોડાવું થાય છે ક્ષણે ક્ષણે વારંવાર પર પદાર્થ સાથે ઉપયોગ જોડાય છે, ભિન્ન ભિન્ન પર પદાર્થ સાથે ઉપયોગ ચંચળતાને પ્રાપ્ત કરે છે એ રૂપ જે એના કર્મો છે એનો પણ એને ક્ષય થતો ચારિત્રમો છે. પરમાત્મ નિષ્ઠા નિષ્ઠતા છે એ નિષ્ઠામાં છે એવું છે. પોતાના સ્વરૂપનું શ્રદ્ધાન સ્વરૂપનું જ્ઞાન અને સ્વરૂપનું અનુષ્ઠાન એને પરમાત્મ નિષ્ઠા કહેવામાં આવે છે. સમય જ્ઞાન ચારિત્રક એ જયારે આત્માને પ્રગટે છે ત્યારે એનો ઉપયોગ આત્મામાં સ્થિર રહે છે. અહીં તો આચરણનો અધિકાર છે ને, એટલે આત્મામાં સ્થિરતા છે તે પરમાત્મ નિષ્ઠતા છે. એના અભાવને લીધે જીવને ચંચળતા મટતી નથી, ચંચળતા મળતી નથી એનો મોહ કર્મ છે, એનો ચારિત્ર મોહ કર્મ, ચારિત્ર ભાવ મોહ છે, એને લઈને એને દ્રવ્ય ચારિત્ર મોહ કર્મની પણ પ્રકૃતિ બંધાય છે, એનો ક્ષય થતો નથી. માટે મોક્ષાર્થીઓએ સર્વ પ્રકારે સર્વજ્ઞ કથિત આગમને સેવા, પંડિતજી એક ચોખ્ખું કહ્યું. આગમ તો કે છે લોકો, દરેક જણ પોતાના સંપ્રદાયના શાસ્ત્રને આગમ અથવા શાસ્ત્ર કહે છે. જે સર્વજ્ઞએ કહેલા છે, ત્રણ કાળ ત્રણ રૂપ જાણીને જેનું નિરૂપણ ચાલ્યું આવે છે, અથવા જેમાં એકાંતે શુદ્ધ થવાનો, નિર્દોષ થવાનો માર્ગ ને ઉપાય છે, એવી પદ્ધતિ છે, એવા આગમ સેવા એટલે સ્વલક્ષે એની ઉપાસના કરી, સ્વલક્ષે નિરૂપણ કરી, મોક્ષ માર્ગ નો આગમનો અભ્યાસ છે. આગમના અભ્યાસમાં સ્વલક્ષ પૂર્વક આગમનો અભ્યાસ છે, એ અપેક્ષા છે, એ વિષય છે અહીંયા. અથો આગમ પરિજ્ઞાન હિનસ્ય કર્મ ક્ષપણમ ન ભવતી ઇતિ પ્રરૂપયતિ. આ ગાથામાં આગમના પરિજ્ઞાન વગરનાને, આગમથી હીન છે તેને, કર્મનો ક્ષય થતો નથી એમ પ્રરૂપિત કરે છે. આગમહીનો સમણો આગમહીન સમણો નૈવ આત્માનં પરમ વા વિજાનાતિ. ભલે દીક્ષા અંગીકાર કરી હોય, શ્રમણ હોય, સાધુ થયો હોય, દીક્ષા અંગીકાર કરી હોય, તો પણ જે આગમહીન છે, આગમહીન છે એટલે આગમમાં કહેવા માગે છે એવું સ્વ પરનું જ્ઞાન અથવા આત્માના પરમ સ્વરૂપનું જ્ઞાન જેને નથી, એવા સાધુ, એવો શ્રમણ, નૈવ આત્માનં પરમ, આત્માને અથવા પરને એ જાણતો નથી. પોતે કોણ છે અને પર કોણ છે, જીવ પોતે કેવો છે અને અજીવ કેવા છે, જીવ અને અજીવનું જ્ઞાન એને નથી. પોતે જીવ છે અને બાકીના બધા પોતાના માટે અજીવ છે એમ જેમ. અવિજાણી તો ઓઠે ઓ